समयसार भगवान कुंतुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार चाले छे। एनी गाथा 331 पछी थी कलश 200-204 आपणे कर्या छे। एमा कलश 204 नो स्वाध्याय आपणे करी रह्या छीए। આ કળશ એનો અર્થ ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ કળશ ઉપર આપેલ પ્રવચનનો થોડો અંશ આપણે કર્યો છે, આજે વિશેષ અંશ લઈએ। મૂળ કળશમાં એ વાત આવી કે જેઓ વસ્તુના સ્વરૂપને એકાંતે પકડે છે, એકાંતે ગ્રહે છે, એવા એકાંતવાદીઓ એ ખરેખર આત્માના ઘાતક છે। એ પોતે પોતાના સ્વરૂપનો ઘાત કરે છે, કેમ કે વસ્તુનું સ્વરૂપ જે રીતે છે તે રીતે એ સમજતા નથી। વસ્તુના સ્વરૂપને સમજવા માટે જીનવાણીમાં સ્યાદવાદથી જે રીતે કથન કરવામાં આવ્યું હોય એ રીતે વસ્તુના સ્વરૂપને સમજવું જોઈએ। એને બદલે એ એકાંતે વસ્તુના સ્વરૂપને સમજે છે। જે કાર્ય થાય છે, જે પરિણામો થાય છે, અજ્ઞાન દશામાં જીવને જે પરિણામ થાય છે એનો કરતા જીવ છે એમ સમજવાને બદલે જીવને એકાંતે અકર્તા માને, એટલે કે જીવ કરતા છે જ નહીં, અને આ વિભાવ ભાવ વિકારી પરિણામ જે થયા એનો કરતા કર્મ છે એમ એકાંતે માને એ ખરેખર આત્માના ઘાતક છે। કેમ કે એ જીનવાણીની વિરાધના કરનારા છે અને એવી ઊંધી માન્યતાને કારણે એને અનંત ભવ થશે, મિથ્યાત્વને કારણે એમને તો અનંત ભવ થશે। એટલે એ વાત અહીંયા સમજાવી અને પછી આચાર્ય ભગવાન કરુણા કરી અને એવા એકાંતવાદીઓને સાચું શું છે એ વાત કરવાના છે। એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને અહીંયા એમ કહ્યું કે હવે પછી કુંતુંદાચાર્ય ભગવાનની ગાથાઓ 332-13 ગાથાઓ 344 સુધી આ વાત સમજાવશે, જેથી એવા એકાંતવાદીઓની એ મિથ્યા માન્યતાનું ખંડન થાય અને સમ્યક માન્યતાનો એમને સ્વીકાર થાય। તો આ રીતે આખી આ શ્લોકની વાત છે। હવે પ્રવચન રત્નાકર ભાગ 9, એમાં ગુરુદેવ આ કળશનો વિસ્તાર કરતા સમજાવે છે, એ આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 9, પાના નંબર 227, એમાં ફરીથી ઉપરથી જ આપણે લઈએ છીએ કે અનાદિથી અજ્ઞાનવશ અજ્ઞાનને કારણે જીવને વિકાર થાય છે અને એ જીવ વિકારનો કરતા પોતે સ્વયં થાય છે, એ જીવ પોતે જ વિકાર કરે છે, એનો કરતા કર્મ નથી। આવું વસ્તુનું સાચું સ્વરૂપ છે એને સિદ્ધ કરીને ભગવાન આચાર્ય દેવ જીવને રાગના કર્તાપણારૂપ જે અનાદિ અજ્ઞાન ભાવ છે તેને છોડી દેવાની વાત કરે છે। કેમ કે જ્યારે તે આવો અજ્ઞાન ભાવ છોડી દે ત્યારે તેને ચૈતન્યના આનંદનો, નિજ આનંદ સ્વરૂપની પ્રાપ્તિનો લાભ થાય અને એનું જ નામ ધર્મ છે। ચાર ગતિના પરિભ્રમણના દુઃખનો જો એને અંત લાવવો હશે તો આ વાતને એને સમજવી પડશે અને એનો સત્વરે નિર્ણય કરવો પડશે। અને પછી એમ જ પુરુષાર્થ ઉપાડવો પડશે. અહીંયા ક્રમબદ્ધ પર્યાયની વાત લઈ અને ગુરુદેવ કહે છે કે પ્રત્યેક દ્રવ્યની સમયે સમયે જે જે પર્યાય થાય તે ક્રમબદ્ધ થાય છે, એક પછી એક પર્યાય થાય છે. દ્રવ્ય અવિનાશી છે એટલે અનંતકાળ સુધી રહેવાનું છે, અનંતકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે, તો એની અનંત પર્યાય છે. અને કાળ દ્રવ્યની પણ એ જ રીતે અનંત પર્યાય છે. એટલે દરેક દ્રવ્યની પર્યાય સાથે કોઈ એક સમય નિશ્ચિત છે, પર્યાયનો ક્રમ નિશ્ચિત છે અને એની સાથેનો સમય પણ નક્કી છે. એટલે દરેક સમયે દરેક દ્રવ્યની જે જે પર્યાય થાય તે ક્રમબદ્ધ થાય છે. જે દ્રવ્યની જે સમયે જે ક્ષેત્રે જે પર્યાય થવાની હોય તે દ્રવ્યની તે સમયે ત્યાં તે જ પર્યાય થાય છે, આવું પર્યાયનું સ્વરૂપ છે. હવે આનો યથાર્થ નિર્ણય કરવા જાય, એટલે કે આવી ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય કરે, તો પછી કર્મથી વિકાર થાય એ વાત તો રહેશે જ નહીં. કેમ કે પર્યાયનું સ્વરૂપ નિશ્ચિત થઈ ગયું, ક્રમબદ્ધ છે, એને પરની અપેક્ષા નથી. એ જે થવાની છે તે જ થાય, તે સમયે જ થાય, તે જ ક્ષેત્રે થાય, તે દ્રવ્યની થાય, બધું નિશ્ચિત છે. તો એમાં પછી બીજો એમાં કંઈક કરે એ વાત તો રહેતી જ નથી. એટલે પછી કર્મથી એવી કોઈ પર્યાય થાય, વિકારી પર્યાય થાય, શુભાશુભ ભાવની પર્યાય થાય, એ વાત તો પછી રહેતી જ નથી. એટલે ક્રમબદ્ધનો નિર્ણય જેને થાય છે એને અકર્તા ભાવ આવે છે, અને એ અકર્તા ભાવ એ નિશ્ચયથી પોતાનું સાચું સ્વરૂપ છે એ તરફ લઈ જનારો અકર્તા ભાવ છે. અહીંયા અજ્ઞાનીની વાત ચાલે છે, તો અજ્ઞાનીને એવો અકર્તા ભાવ નથી. અજ્ઞાનીની દ્રષ્ટિ સ્વ તરફ નથી, પર તરફ છે. એટલે કથંચિત કોઈ અપેક્ષાએ એવા અજ્ઞાનીને જ્યારે એ સ્વથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરે છે, તો જે વિભાવના પરિણામ થાય છે, વિકારી પરિણામ થાય છે, એનો એ કર્તા થાય છે. એટલે અજ્ઞાનીની વાત અને જ્ઞાનીની વાતમાં ફેર છે. ક્રમબદ્ધ પર્યાયનો જેને નિર્ણય થયો છે એવો એ જ્ઞાની, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય તો સમ્યક દર્શન થતાં થાય છે, સાચો સમ્યક નિર્ણય તો સમ્યક દર્શન થતાં થાય છે. પહેલા તો એ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય વિકલ્પ રૂપે કરે છે, તર્ક દ્વારા કરે છે, અને પછી પુરુષાર્થ કરે છે. અકર્તા ભાવ નો પુરુષાર્થ એને ઉપડે છે અને સ્વરૂપ તરફ ઢળે છે, અને ભેદ જ્ઞાન કરી અને સમ્યક દર્શન પ્રગટ કરે છે, ત્યારે એને સાચો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે, અને એ તો જ્ઞાની છે. એટલે એવા જ્ઞાનીની દ્રષ્ટિમાં આ વિકારી ભાવ છે એનું કરતા પણ નથી. જ્ઞાનીની દ્રષ્ટિની અંદર જે શુભાશુભ પરિણામ થયા એનો એ જ્ઞાની જ્ઞાતા દ્રષ્ટા જ હોય, એનો કરતા થાય નહીં. એટલે જ્ઞાનીની અપેક્ષાથી વિચાર કરીએ તો વાત જુદી છે. પણ જેવું જેને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું નથી અને પોતાના સ્વરૂપનું લક્ષ થયું નથી, પરનું લક્ષ છે, ત્યારે જે પરિણામ થાય છે એ શુભ હો કે અશુભ હો, એનો કરતા એ અજ્ઞાન અવસ્થામાં જીવ જ છે, બીજો કોઈ નથી, આ વાત ચાલે છે. ગુરુદેવ કહે છે કે જેને આવો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો છે એની વાત તો જુદી છે, એ તો જ્ઞાની છે. આવું પર્યાયનું સ્વરૂપ છે અને એનો યથાર્થ જે નિર્ણય કરવા જાય એને તો પછી કર્મથી વિકાર થાય એ વાત રહેતી નથી. અરે એટલું જ નહીં, પરંતુ નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એ વાત પણ રહેતી નથી. પછી એને બાહ્યમાં જે નિમિત્ત છે એ નિમિત્તની દ્રષ્ટિ રહેતી નથી. નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે છે એ વાત પણ પછી રહેતી નથી. ભક્તિ આદિ શુભભાવથી મુક્તિ થાય એ વાત પણ પછી એને રહેતી નથી. કેમ કે શુભભાવ છે એ બંધનું કારણ છે, અને જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી છે એવા જ્ઞાનીને પોતાનું સાચું સ્વરૂપ સમજાયા પછી પરના લક્ષ્ય જે શુભભાવ છે એ બંધનું કારણ છે એ યથાર્થ સમજાઈ જાય છે, અને એવો શુભભાવ આવે છે છતાં પણ એને પોતાનું એટલે કે શુદ્ધ આત્મદ્રવ્યનું કાર્ય એ સમજતો નથી, એનો એ જ્ઞાતા દ્રષ્ટા રહે છે. એટલે ભક્તિ એ શુભભાવ છે, અને એવો ભાવ એને આવે છે છતાં એથી મુક્તિ થાય એમ એને હવે બિલકુલ જણાતું નથી. એટલે અહીંયા તો ગુરુદેવનું સમજાવવું એવું છે કે જેને ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થયો છે અને એવો નિર્ણય જે કરે છે એને જે અકર્તા ભાવ આવે છે તો જ્ઞાની છે, અને એની વાત તો આખી જુદી છે. એને આ બધું હોતું નથી. કર્મથી વિકાર થાય, નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય, ભક્તિથી એટલે શુભભાવથી મુક્તિ થાય, આ બધી માન્યતાઓ એને ઉડી જાય છે. પરના કર્તાપણાનું અભિમાન ઉડી જાય છે. પણ અહીંયા વાત જુદી છે, અહીંયા અજ્ઞાનીની વાત સમજાવે છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે અજ્ઞાન અવસ્થામાં જીવને જે વિકારી ભાવ થાય છે એનો કરતા જીવ જ છે. શુભભાવ હો તો એનો કરતા જીવ છે, અને એ શુભભાવનો જ્ઞાની જ્ઞાતા દ્રષ્ટા છે, અને એની દ્રષ્ટિમાં તો એમ છે કે શુભભાવથી મુક્તિ ન થાય. હવે આવી વાત કરી એટલે કોઈ અહીંયા એક પ્રશ્ન મૂક્યો કે વાત તો બરાબર, પણ ભગવાનના ગુણનું સ્મરણ કરે, તીર્થંકર ભગવાનના સિદ્ધ ભગવાનના ગુણનું સ્મરણ કરે તો ગુણનો લાભ થાય એવું આવે છે ને? વંદે તદગુણ લબ્ધે, શાસ્ત્રમાં આવી વાત તો આવે છે ને કે ભગવાનના ગુણનું સ્મરણ કરીએ તો એથી આપણને ગુણનો લાભ થાય. વંદે તદગુણ લબ્ધે, ગુરુદેવ મૂળ વાત સમજાવતા હોય અને એમાં કાંઈક બીજી વાત સાથે કરી હોય શુભભાવ વિશેની, એટલે તરત કોઈ આવો પ્રશ્ન કરે, અને એ પણ શાસ્ત્રમાંથી લઈને કરે. કેમ કે શાસ્ત્રમાં મોટાભાગના વિધાનો, ઉપદેશાત્મક વિધાનો જે છે એ બધા વ્યવહાર નહીંની મુખ્યતાથી કરવામાં આવેલા વિધાનો છે. એટલે એને વ્યવહાર નયના કથન સમજવા જોઈએ, અને એથી કાંઈ સિદ્ધાંત ખોટો પડતો નથી. સિદ્ધાંત તો નિશ્ચય નહીંથી જેમ છે તેમ જ છે. ગુરુદેવ આ વાતને સમજાવે છે કે ભગવાનના ગુણનું સ્મરણ કરે તો ગુણનો લાભ થાય એ કઈ રીતે છે. ગુરુદેવ કહે છે કે એ તો બધા નિમિત્તના કથન છે, એ બધા નિમિત્તના કથન છે. પોતાને જ્યારે ગુણનો લાભ થવાનો હોય એ વખતે સામે નિમિત્ત તરીકે એવા વિકલ્પ આવ્યા હોય, ભગવાન નો વિકલ્પ હોય, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન, એમના ગુણોનું સ્મરણ હોય, અને એમ કરતા એ પોતે પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે ત્યારે એને લાભ થાય. એટલે એ તો બધા નિમિત્તના કથન છે ભાઈ. પોતાનો જે આત્મા છે તેના દ્રવ્ય ગુણ પર્યાયના વિચાર કરે તોય ત્યાં વિકલ્પ એટલે રાગ ઉઠે છે. શું કહ્યું? ભગવાનના ગુણની વાત છે એ તો ભાઈ એક બાજુ પર રાખો, પણ પોતાનો આત્મા છે એના દ્રવ્ય ગુણ પર્યાયના વિચાર કરે તો પણ ત્યાં વિકલ્પ એટલે રાગ ઉઠે છે, અને એવા વિકલ્પને છોડીને નિર્વિકલ્પ ધ્યાનમાં એણે પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો છે, તો પછી આ ભગવાનના ગુણનું સ્મરણ કરે અને જે વિકલ્પ છે એમાં એને ગુણ પ્રાપ્તિ ક્યાંથી થાય? એનાથી એ શુભ રાગ જ ઉઠે, બીજું કાંઈ થાય નહીં, અને એને લીધે પુણ્યનો બંધ પડે. આરો કહે છે કે અરે ભાઈ, ધર્માત્માને જે વ્યવહાર રત્ન કરે છે એટલે કે જે શુભભાવ છે ધર્માત્માને, જ્ઞાનીને, સમ્યક દ્રષ્ટિને, મુનિને, એમને પણ જે વ્યવહાર રત્નત્રય છે, શુભ ભાવ છે, એ શુભ રાગ છે, પણ એ ધર્મ નથી. એને વ્યવહારથી ધર્મ કહીએ એ બીજી વાત છે, પણ ખરેખર નિશ્ચયથી એ કાંઈ ધર્મ નથી. એ પુણ્યબંધનું કારણ એવો શુભ ભાવ છે, શુભ રાગ છે. એટલે ભગવાનના ગુણનું સ્મરણ ન કરવું એવું કહેવાનો આશય નથી. ભગવાનના ગુણનું સ્મરણ જરૂરથી કરવું અને એ દ્વારા શુભ ભાવ છે એમ પણ સમજવું, બંને વાતને સાથે રાખવી. એ દ્વારા શુભ ભાવ થાય છે, પુણ્યનો બંધ થાય છે, એથી આગળ વધીને શુદ્ધ ભાવમાં જવાનું છે. ત્યારે પોતાના ગુણ પર્યાયનો વિચાર કરે છે, ત્યાં પણ હજી એને શુભ ભાવ છે, એ પણ વિકલ્પ ચાલ્યો જાય અને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરે, એ ધર્મ. આવી વાત છે. આગળ ગુરુદેવ કહે છે કે ત્રિકાળી ધ્રુવ એક સામાન્ય 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 ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મામાં અભેદ દ્રષ્ટિ કરતા એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે અને એ ધર્મ છે. પરંતુ ભગવાનની ભક્તિ અને ભેદ ઉપર દ્રષ્ટિ રાખતા તો રાગ જ થાય છે. ભગવાનની ભક્તિ દ્વારા પણ શુભ ભાવ એ રાગ છે અને ભેદ ઉપર દ્રષ્ટિ રાખતા, ગુણ ગુણીનો ભેદ, હું ગુણી અને મારામાં આ ગુણ, એમ જ્યાં સુધી દ્રષ્ટિ છે ત્યાં સુધી રાગ જ છે. ભેદ ઉપર દ્રષ્ટિ રાખતા રાગ જ થાય છે, એનાથી ધર્મ થાય એમ તો છે જ નહીં. તો પછી પ્રવચનસાર ગાથા 80માં તો એમ કહ્યું છે કે જે જાણતો અનંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે. પ્રવચનસારની 80 ગાથાની અંદર આ વાત કરવામાં આવી છે. અહિંદ ભગવાનના દ્રવ્ય ગુણને જાણી અને પોતે પોતાના સ્વરૂપમાં જાય એ વાત કરતા આ ગાથામાં એ વાત થઈ છે કે જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને, તે જીવ જાણે આત્મને, તે જ જીવ આત્માને જાણે, જે અરહંત ભગવાનના ગુણ દ્રવ્યને પર્યાયને જાણે છે, અને તસુ મોહ પામે લય ખરે, એને મોહનો નાશ થાય. ગુરુદેવ કહે છે કે પણ એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે પ્રથમ અરહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને જાણીને, કેમ કે એને પોતાનું સ્વરૂપ જાણવું છે તો એ ક્યાંથી જાણશે? પોતાના સ્વરૂપને તો સીધું એ જાણી શકતો નથી. એટલે અરહંત ભગવાનનું સ્વરૂપ છે એને એ પહેલા જાણે. એટલે પ્રથમ અરહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને જાણીને પોતાના આત્મામાં અંદર લક્ષ કરે, ત્યારે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની એકત્વપણે અભેદ દ્રષ્ટિ થતા એને સમ્યક દર્શન થાય છે. જો ભગવાનના ગુણ જાણવાથી વાત બનતી નથી, એનાથી હજી આગળ વધવાનું છે. ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને જાણીને પછી પોતાના આત્મામાં એને લક્ષ કરવાનું છે. એટલે ત્યાં એ ગાથા સમજાવતી વખતે ગુરુદેવે એમ પણ કહ્યું છે કે એવા ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને જાણીને એને પોતામાં સ્થાપે, પોતામાં સ્થાપે એટલે કે પોતાના પણ એવા જ દ્રવ્ય ગુણ પર્યાય છે એવો એ નિર્ણય કરે, એવો એને નિર્ધાર થાય, શંકા વિના એને એવો નિર્ધાર થાય કે જેવા ભગવાનના દ્રવ્ય ગુણ છે એવા જ દ્રવ્ય ગુણ મારા છે. વર્તમાન પર્યાયમાં મને મલિનતા છે, પણ મારું ત્રિકાળ સ્વરૂપ એવું છે એટલે શક્તિ અપેક્ષાએ તો મારું પણ એવું નિર્મળ પરિણમન જ છે. એટલે એમ તીર્થંકર ભગવાનના દ્રવ્ય ગુણ અને પર્યાયને પોતાનામાં સ્થાપે અને પછી પોતાના આત્મામાં અંદર લક્ષ કરે, ત્યારે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની એકત્વપણે અભેદ દ્રષ્ટિ થતા એને સમ્યક દર્શન થાય છે. જ્યાં સુધી એ પોતામાં તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને સ્થાપતો નથી, ત્યાં સુધી પોતે કેવો છે એનો નિર્ધાર થતો નથી. એવો નિર્ધાર થયા વિના એ અંતરદ્રષ્ટિ કરે એનો કાંઈ અર્થ નથી, એવી અંતરદ્રષ્ટિ થતી જ નથી. એટલે પોતાનું સ્વરૂપ શુદ્ધ છે એવો પાકો નિર્ણય કરવા માટે કેવું શુદ્ધ સ્વરૂપ છે એ માટે એણે તીર્થંકર ભગવાનના દ્રવ્ય ગુણ અને પર્યાયને બરાબર સમજવા અને પછી એને પોતાના સ્વરૂપને વિશે સ્થાપવા, એટલે કે પોતાનું સ્વરૂપ આવું ત્રિકાળ શુદ્ધ છે, પોતાનું સ્વરૂપ શક્તિ અપેક્ષાએ વર્તમાનમાં પણ એવું જ છે જેવું તીર્થંકર ભગવાનનું, કેવળી ભગવાનનું, સિદ્ધ ભગવાનનું છે તેવું જ છે, એમ પોતાના સ્વરૂપનો નિર્ણય કરવો. અને હવે આવો નિર્ણય થયો છે ત્યારે એવા સ્વરૂપનું લક્ષ કરવું, પોતાના આત્મામાં અંદરમાં એ લક્ષ કરે ત્યારે એ એવા સ્વરૂપનું લક્ષ કરે છે. કેવા સ્વરૂપનું લક્ષ કરે છે? શુદ્ધ સ્વરૂપનું લક્ષ કરે છે, કેમ કે એણે તીર્થંકર ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને બરાબર સમજીને પોતાનામાં સ્થાપ્યા છે, એટલે કે એનો નિર્ણય થયો છે અને પોતાનું આવું શુદ્ધ સ્વરૂપ છે એ વાતને એને દ્રઢ કરી છે. એટલે હવે એ જ્યારે લક્ષ કરે છે ત્યારે એ શુદ્ધ સ્વરૂપનું લક્ષ કરે છે. પોતાના આત્મામાં અંદર લક્ષ કરે પણ એ પહેલા એણે આ ક્રિયા કરી લીધી છે. કઈ ક્રિયા કરી છે? એ જ્ઞાન ક્રિયામાં એણે પોતાના શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કર્યો છે, વિકલ્પ સહિત, કે પોતાનું સ્વરૂપ તો શુદ્ધ છે, એટલા માટે તીર્થંકર ભગવાનના દ્રવ્ય ગુણ અને પર્યાયને પોતાનામાં સ્થાપવા અને સ્થાપતા પહેલા એને જાણવા, સમજવા, એનો મહિમા લાવવો અને પછી એને પોતાનામાં સ્થાપવા, એટલે પોતાનું સ્વરૂપ શું છે એ સ્પષ્ટ થઈ જાય અને એવા પોતાના સ્વરૂપ તરફ લક્ષ કરે ત્યારે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની એકત્વપણે અભેદ દ્રષ્ટિ થતા પછી ત્યાં કોઈ ભેદ રહે નહીં એમ એની જ્યારે એકાગ્રતા થાય છે ત્યારે એને સમ્યક દર્શન થાય છે. જો એક 1.5 લીટીની અંદર તો ઘણું ભર્યું છે. ગુરુદેવની આખી વાત એવી હોય છે, પેલી આખો માર્ગ બતાવ્યો કઈ રીતે માર્ગ છે. જ્યારે તમે 80મી ગાથા ઉપર પ્રવચન સારની આ 80મી ગાથા ઉપરનું પ્રવચન ગુરુદેવનું સાંભળો ત્યારે તમને એમ થાય કે હું આવો માર્ગ છે, આ રીતે આપણે તો તીર્થંકર ભગવાનના દર્શન કરવાના છે ને આપણે તો એમ વિચારે કરતા નથી. આપણે મંદિરમાં જઈએ છીએ, સિદ્ધ ભગવાનની પ્રતિમાના દર્શન કરીએ છીએ, તો પ્રતિમાના દર્શન કરીને ચાલે આવીએ છીએ. ભાઈ, પ્રતિમાના દર્શન કરવા તને ક્યાં મોકલ્યો હતો? તને એમ ન કહ્યું હતું કે તું પ્રતિમાના દર્શન કર? તારે તો પ્રતિમા સામે જોઈ અને સિદ્ધ ભગવાનના સ્વરૂપનો વિચાર કરવાનો હતો, એ માટે તને મંદિરમાં મોકલ્યો હતો. સિદ્ધ ભગવાનના સ્વરૂપના દર્શન તને અત્યારે વર્તમાનમાં થઈ શકતા નથી, એટલે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ આ રીતે છે એમ પ્રતિમાની અંદર આપણે સ્થાપના કરી અને એ દ્વારા સિદ્ધ ભગવાનનું સ્વરૂપ જે દ્રવ્ય સ્વરૂપ દ્વારા આપણે સમજ્યા છીએ, જાણ્યું છે, ભણ્યા છીએ, એનો વિચાર કરવાનો છે. એટલે મંદિરમાં જઈએ છીએ તો કઈ પ્રતિમાના દર્શન કરવા જઈએ છીએ? વર્તમાનમાં મોટા ભાગના જીવો આમ જ કરીને આવે છે. તો કેવી સુંદર શોભા, પ્રભુની શોભા! અરે ભાઈ, ક્યાં ત્યાં પ્રભુ છે? તો પ્રતિમા છે. પ્રતિમાની શોભાને તું જોઈને આવ્યો? એમના સ્વરૂપનો તો તે વિચાર પણ કર્યો નહીં. તે મુગટ જોયો, તે આંગી જોઈ અને એના તું પછી વર્ણન કરે છે, આ પ્રતિમા સુંદર છે, આ પ્રતિમા બહુ સરસ છે, આ પ્રતિમાની ઊંચાઈ આટલી છે, આ પ્રતિમા કેટલા વર્ષોથી છે, આ પ્રતિમાની પૂજા કેટલો વખત કરવામાં આવી, આવી બધી જે વાત કરે છે અને એને એ ધર્મ માને છે, એને એ ધર્મ માને છે. ભાઈ, પ્રતિમાનો મહિમા કરવાનો નથી, પ્રભુના સ્વરૂપનો મહિમા કરવાનો છે. એ તો તું કરતો નથી. મંદિરમાં જઈએ તો શું કરવાનું છે એ સમજ્યા વગર લોકો બધું પ્રતિમાને લક્ષ્ય કરે છે, પ્રભુના લક્ષ્ય કાંઈ કરતા નથી. પ્રભુના સાચા સ્વરૂપનું જ્ઞાન પણ નથી. શાસ્ત્ર દ્વારા પ્રભુનું સાચું સ્વરૂપ સમજ્યા વિના મંદિરમાં જાય કે ન જાય એનો કાંઈ અર્થ નથી. મ્યુઝિયમમાં જાય કે મંદિરમાં જાય એમાં બહુ લાંબો ફેર પડતો નથી. મ્યુઝિયમમાં જાય તો કદાચ સાથે અશુભ ભાવ પણ થાય અને શુભ ભાવ પણ થાય. અહીંયા એટલો ફેર પડે કે શુભ ભાવ થાય એટલે પુણ્યનો બંધ પડે. મંદિરમાં જાય તો એને બંધ પડે અને મ્યુઝિયમમાં જાય તો એ બંધ પડે અને બંને જગ્યાએ એ ઉલ્લસિત થઈને આવે, હા બસ આનંદ થયો આપણને. પણ એથી એને શું લાભ થશે? એથી કાંઈ ભવના ભ્રમણ ટળશે નહીં. અહીંયા તો કહે છે કે પ્રભુ, તારે તારા સ્વરૂપનો વિચાર કરવાનો છે અને તારા સ્વરૂપનો વિચાર કરવાનો છે એટલા માટે જો સામે તીર્થંકર ભગવાન બિરાજમાન છે તો એમના તરફ લક્ષ કરીને એમના દ્રવ્યગુણ પર્યાયનો વિચાર કરી એના સાચા સ્વરૂપને સમજી અને તું તારા અંતરમાં સ્થાપ. અથવા તો તું મંદિરમાં જાય છે તો પ્રભુની પ્રતિમા સામે જોઈ અને પછી પ્રભુના સ્વરૂપનો વિચાર કર, જે સિદ્ધ થઈ ગયા એના સ્વરૂપનો વિચાર કર અને એમના દ્રવ્ય ગુણ પર્યાયને તું તારામાં સ્થાપ. ત્યાંથી શરૂઆત કરવાની છે અને એમ સ્થાપે છે ત્યારે તને નિર્ણય થઈ જાય છે કે આજ મારું સ્વરૂપ છે, આજ મારું શક્તિ અપેક્ષાએ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જે છે તે આજ છે અને હવે તું એનું લક્ષ્ય કર, એવા શુદ્ધ સ્વરૂપનું હવે તું લક્ષ્ય કર. શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય આમનામ નહીં થાય. જો આપણે પણ જ્યારે ધ્યાનની પ્રક્રિયા બતાવી હતી, એટલે કે નિર્વિકલ્પતાનો અભ્યાસ આપણે જે ધ્યાન તરીકે જે સમજાયો હતો, ઘણી જગ્યાએ આ તો વાત થઈ છે, ત્યારે સૌથી પહેલી વાત આપણે એ જ કરી છે કે તમે પ્રતિમા સામે જુઓ, થોડી વાર સુધી જુઓ, પ્રભુનો વિચાર કરો અને પછી એ સ્વરૂપને તમારામાં સ્થાપો. આંખ બંધ કરતા એ પ્રતિમાનો આકારને જે સ્વરૂપ છે એ પણ તમને રહી જશે અને એને તમારામાં સ્થાપો અને પ્રભુના સ્વરૂપનો વિચાર કરી અને અંદર સ્થાપો. અને જેને પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એનો નિર્ણય થયો છે એ જ એવું ધ્યાન કરી શકશે. બાકી ઓમ ઓમ કરવાથી કાંઈ ફાયદો નહીં થાય. આ વાત તો આપણે પહેલા ધ્યાન મુક્તે પણ લીધી છે. એ વાત ક્યાંથી આવી? એ આ 80ની ગાથામાંથી તો વાત મળી છે. પ્રવચન સારની 80ની ગાથા અદભુત છે. એને સમજ્યા નથી અને ઉપર છેલ્લો જેણે વિચાર કર્યો છે એને એવો પ્રશ્ન થાય કે પ્રભુના દ્રવ્યગુણ પર્યાયને સ્થાપવાથી લાભ થાય એમ તો આવે છે, ને તમે તો ના પાડો છો કે પ્રભુના દ્રવ્યગુણ પર્યાયનો વિચાર કરતા શુભ ભાવ જ થાય છે. પણ ભાઈ, આગળ વધવાની અંદર વાત છે તો તું સમજ્યો નહીં, એટલે પ્રશ્ન થયો. અને એના જવાબમાં ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભાઈ, એમ સ્થાપીને પછી પોતાના આત્મામાં જે સ્વરૂપને સ્થાપ્યું છે એવા સ્વરૂપનું લક્ષ્ય કરવું છે. અંદરમાં કોનું લક્ષ્ય કરવું છે? કોનું લક્ષ્ય કરવું છે? જે લક્ષ્યનો વિષય છે એ શું છે? એ શુદ્ધ સ્વરૂપ છે. અને એ શુદ્ધ સ્વરૂપનો વિકલ્પ ક્યાંથી આવે? તો તીર્થંકર ભગવાનના, સિદ્ધ ભગવાનના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવાથી એ વિકલ્પ આવે. એટલે એવા શુદ્ધ સ્વરૂપને પોતામાં સ્થાપી અને પછી અંદરમાં લક્ષ્ય કરે ત્યારે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિ થાય. અને એ દ્રષ્ટિ પણ કેવી? અભેદ દ્રષ્ટિ થાય ત્યારે, જ્યાં પણ કોઈ પછી ભેદરૂપ દ્રષ્ટિ હોય નહીં, કોઈ ભેદ હોય નહીં, એકત્વ પણ એ અભેદ દ્રષ્ટિ થતા એને સમ્યક દર્શન થાય છે અને મિથ્યાત્વનો નાશ થાય છે. ભગવાનના ગુણો તરફનું લક્ષ્ય રહે ત્યાં સુધી તે રાગ જ છે, એટલે શુભ ભાવ છે. એટલે કે માત્ર બાહ્યમાં રહ્યો છે, પ્રભુના ગુણોનું એને લક્ષ્ય થયું છે ત્યાં સુધી રહ્યો છે, તો હજી એને આગળ વધવાનું બાકી છે, એ હજી શુભ ભાવમાં જ છે. જ્યારે એ આગળ વધે, એટલે કે એવા પ્રભુના સ્વરૂપને અંતરમાં સ્થાપે અને અંતરદ્રષ્ટિ કરે, ત્યારે તેને સમ્યક દર્શન થાય છે. સમાધિ તંત્રમાં પણ આવે છે કે સિદ્ધનું ધ્યાન કરતા આત્માનું ધ્યાન થાય છે. સિદ્ધનું ધ્યાન કરતા આત્માનું ધ્યાન થાય છે. હવે આનો અર્થ એમ કરે કે ભક્તિ કરવી સિદ્ધની, એવો અર્થ કરે છે. ભાઈ, એમ નથી. સિદ્ધનું ધ્યાન કરતા આત્માનું ધ્યાન થાય છે એટલે સિદ્ધની ભક્તિ કરતા આત્માની ભક્તિ થાય છે, એવો સરળ અર્થ નથી ભાઈ. એમાં ગૂઢ અર્થ કર્યો છે, જે આપણે અત્યારે સમજ્યા તે પ્રમાણે. સિદ્ધનું ધ્યાન કરતા એટલે સિદ્ધના સ્વરૂપનું ધ્યાન કરતા, સિદ્ધના સ્વરૂપનો વિચાર કરતા, પહેલા વિકલ્પ રૂપે સિદ્ધ ભગવાન કેવા છે, કેવું એમનું સ્વરૂપ છે એનો વિચાર કરે અને એવા સ્વરૂપ પ્રત્યે અહોભાવ આવે. સિદ્ધ ભગવાન પ્રત્યે અહોભાવ આવે, જે સિદ્ધ થયા એમના પ્રત્યે, એ એટલા માટે આવે કે એમણે એવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે. અને પછી એવા શુદ્ધ સ્વરૂપ તરફ અહોભાવ આવે કે આવું શુદ્ધ સ્વરૂપ જે અનંત જીવોએ પ્રગટ કર્યું છે, એવું શુદ્ધ સ્વરૂપ પછી પોતાનું પણ છે એમ સ્થાપે અને પછી પોતાના સ્વરૂપમાં જાય એમ ધ્યાન કરવાની વાત છે. એટલે જે સમાધિ તંત્રમાં વાત આવી છે એમાં પણ એવો જ આશય છે કે સિદ્ધનું ધ્યાન કરતા આત્માનું ધ્યાન થાય, એટલે આ રીતે થાય. એનો પણ આવો જ અર્થ છે કે સિદ્ધ ભગવાનનું ધ્યાન કરતા હું પોતે સ્વરૂપથી સિદ્ધ છું એમ સ્વરૂપની અંતરદ્રષ્ટિ થાય ત્યારે આત્મ ધ્યાન થાય છે. આવી વાત છે, ઘન વાત છે. ગુરુદેવની વાણી ગહન છે. ગમે તે કળફ હોય, ગમે તે ગાથા હોય, પણ તમને સમ્યક દર્શન સુધી લઈ જાય છે. ગુરુદેવના પ્રવચનમાં આ જ વિશેષતા છે, જે કોઈ પંડિતો આપી શક્યા નથી એવા અભૂતપૂર્વ અર્થ એમણે કર્યા છે. અહીંયા કળશની વાત ઉપર હવે આવીએ. આ તો વચ્ચે પ્રશ્ન થયા એટલે ગુરુદેવે એમાંથી સમ્યક દર્શનની આખી પ્રક્રિયા સમજાવી દીધી. અહીંયા 228માં પાના ઉપર કળશની આગળની વાતને સમજાવે છે. ત્રીજા પેરેગ્રાફમાં કળશની વાત છે, પેલા એ વાંચીએ. તીવ્ર મોહથી જેમની બુદ્ધિ બિડાઈ ગઈ છે એવા તે આત્મઘાતકોના જ્ઞાનની સંશુદ્ધિ અર્થે નીચેની ગાથાઓ, એટલે હવે પછી જે ગાથાઓ કુંતુંદાચાર્ય ભગવાનની આવવાની છે, એ વસ્તુસ્થિતિ કહેવામાં આવે છે. કે જે વસ્તુસ્થિતિએ સ્યાદવાદના પ્રતિબંધ વડે વિજય મેળવ્યો છે, અર્થાંત જે વસ્તુસ્થિતિ સ્યાદવાદ રૂપ નિયમથી નિર્બાધપણે સિદ્ધ થાય છે. જો ગુરુદેવ શું સમજાવે છે, શું કહે છે, પોતે અકર્તા છે એમ સમજી રાગનો કરતા જેઓ જડ કર્મને માને છે તેમની બુદ્ધિ તીવ્ર મોહથી બિડાઈ ગઈ છે એમ કહે છે. જેઓ આ શુભાશુભ ભાવ વિકારી ભાવ એનો કરતા જડ કર્મને માને છે એમની બુદ્ધિ તો તીવ્ર મોહથી બિડાઈ ગઈ છે એમ કહે છે. તેમના જ્ઞાનની નિર્મળતા માટે નીચેની ગાથાઓમાં વસ્તુસ્થિતિ એટલે વસ્તુના સ્વરૂપની મર્યાદા કહેવામાં આવે છે. વસ્તુના સ્વરૂપની મર્યાદા, મર્યાદા શા માટે, સ્વરૂપને મર્યાદા, અહીંયા મર્યાદા દ્વારા કહેવાનો આશય એ છે કે એને અપેક્ષા સહિત સમજાવવામાં આવે છે. આ અપેક્ષાએ આ આમ છે એટલે મર્યાદા થઈ ગઈ. મર્યાદાનો અર્થ અહીંયા શું કરવાનો છે કે જીવને વિકારી ભાવનો કરતા કહ્યો તો એ કથનને મર્યાદા છે. શું મર્યાદા છે કે એ અજ્ઞાન અવસ્થામાં, એની મર્યાદા અજ્ઞાન અવસ્થામાં વિકારી ભાવનો કરતા આત્મા છે એટલે એને મર્યાદા કરી દીધી કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જ એની મર્યાદા. એ હંમેશા વિકારી ભાવનો કરતા છે એમ નથી કહેવું, એટલે એ મર્યાદા. જ્યારે સ્યાદવાદથી કથન કહેવામાં આવે ત્યારે એને જે અપેક્ષા લાગુ પડે છે એની મર્યાદા સૂચવનારી છે. બહુ સરસ શબ્દો મૂક્યા છે, અદભુત વાત છે. કહે છે કે વસ્તુસ્થિતિ એટલે વસ્તુના સ્વરૂપની મર્યાદા કહેવામાં આવે છે. આ મર્યાદા છે એ ત્રણેય કાળે હંમેશા કઈ એ વિકારી ભાવનો કરતા છે એમ કહેવું નથી. એ વિકારી ભાવનો કરતા છે અને એને મર્યાદા બાંધી દીધી. એટલી મર્યાદા બાંધી કે જ્યાં સુધી એ અજ્ઞાન અવસ્થામાં છે ત્યાં સુધી. એટલે કથનચિત્ત શબ્દ મૂક્યો, એક જ નાનકડો શબ્દ છે કથનચિત્ત, કોઈ અપેક્ષા એ. અને પછી પ્રશ્ન આપણે કરવાનો છે કે કઈ અપેક્ષા, અને એ અપેક્ષા આપણે સમજીએ ત્યારે એ વાત, એ અપેક્ષા પૂરતી સાચી છે એમ એનો અર્થ થાય છે. એ અપેક્ષા પૂરતી એ વાત સાચી છે. કઈ અપેક્ષા પૂરતી, કે અજ્ઞાન અવસ્થા છે એ અવસ્થા પૂરતી એ વાત સાચી છે કે જીવ વિકારી ભાવનો કરતા છે. પરંતુ અજ્ઞાન અવસ્થા નથી ત્યારે એ વાત ખોટી પડે છે. કઈ વાત ખોટી પડે છે, કે જીવ વિકારી ભાવનો કરતા છે, જીવ શુભાશુભ ભાવનો કરતા છે. આ વાત જ્ઞાનીને માટે નથી, અજ્ઞાન અવસ્થા દૂર જેણે કરી છે એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને માટે એ વાત ખોટી પડે છે. એટલે કથનચિત શબ્દ મૂકતા બધું બરાબર સમજાય છે. અને આવું સ્યાદવાદ કથનચિત શબ્દ મૂકીને દરેક વસ્તુને અપેક્ષા સાથે સમજવી એવું જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી. તે મર્યાદા આ કે અજ્ઞાનવશ વિકાર ભાવનો કરતા જીવ પોતે જ છે. આ મર્યાદા અજ્ઞાનવશ, એ મર્યાદા, કર્મ તેને વિકાર કરાવે છે એમ નથી. અજ્ઞાનવશ થાય છે તો વિકારી ભાવનો કરતા જીવ છે, પણ જ્ઞાની થાય ત્યારે શું, જ્ઞાની થાય ત્યારે પછી એ વાત રહેતી નથી. આગળ કહે છે કે પોતાના સ્વભાવને તરછોડીને જે નિમિત્તના સંગે પરાધીન થઈ પરિણમે છે તેને પર્યાયમાં વિકારી ભાવ ઉત્પન્ન થાય છે. પોતાના શુદ્ધ સ્વભાવને તરછોડીને, જો શબ્દ ગુરુદેવે મૂક્યો છે તરછોડીને, મૂકી દીધો પોતાના સ્વભાવને તો એક બાજુ મૂકી દીધો અને બહાર નીકળી ગયો, ઘરમાંથી બહાર નીકળી ગયો. હવે ઘરમાંથી બહાર નીકળ્યો છે તો પછી બધું સહન કરવું પડશે. ઘરમાં બેઠો હતો ત્યારે શાંતિ હતી, ઠંડક હતી, હવે બહાર નીકળ્યો એટલે તડકો લાગશે અને ધૂળ પણ લાગશે, બધું લાગશે. આ એવું જ કંઈક છે. છોકરા બહાર નીકળ્યો, બહાર નીકળ્યો એ જ ભૂલ છે ને. અહીંયા કે છે કે પોતાના સ્વભાવને તરછોડીને જે નિમિત્તના સંગે પરાધીન થઈ પરિણમે છે, નિમિત્તના સંગે પરાધીન થઈને પરિણમે છે. નિમિત્ત કાંઈ કરે છે એમ નહીં, પોતે નિમિત્તના સંગે થાય છે, નિમિત્તનું લક્ષ કરે છે એટલે એને આધીન થઈને પરિણમે છે, એટલે પરાધીન, પરને આધીન થઈને પરિણમે છે. તેને પર્યાયમાં વિકારી ભાવ ઉત્પન્ન થાય છે. જો પર્યાયમાં વિકારી ભાવ ઉત્પન્ન થાય છે એ કાંઈ સ્વરૂપને વિશે વિકારી ભાવ ઉત્પન્ન થાય છે એમ નથી, એના મૂળ સ્વરૂપમાં કાંઈ થતું નથી, એને પર્યાયમાં વિકારી ભાવ ઉત્પન્ન થાય છે. અને તે પર્યાય તો એક સમયનું સત છે, એક સમયનું એનું હોવાપણું છે, એટલે એ ક્ષણિક વસ્તુ છે. એ પર્યાય એ વિકારી ભાવ થયા, એ પર્યાયમાં થયા અને એ વિકારી ભાવોનો કરતા એ પોતે છે. પરદ્રવ્ય જળ કર્મ એવા વિકારી ભાવનો કરતા નથી, પરદ્રવ્ય રાગનું કરતા નથી, પણ અજ્ઞાન દશામાં જીવ પોતે જ રાગનો કરતા થાય છે. તથા જ્યારે તેને સ્વભાવનું ભાન થઈ આત્મજ્ઞાન થાય છે, જો હવે બીજી અપેક્ષા સાથે મૂકી, જ્યારે તેને સ્વભાવનું ભાન થઈ પોતાના નિજ આત્મ સ્વરૂપનું ભાન થયું છે, જ્ઞાની થયો છે, આત્મજ્ઞાની થયો છે, ત્યારે એ રાગનો કરતા નથી, ત્યારે એ જ્ઞાતા જ છે, એ અકર્તા છે. આવી આ સ્યાદવાદ વડે સિદ્ધ થયેલી વસ્તુ સ્થિતિ છે અને એ હવેની આગળની ગાથાઓમાં કહેવામાં આવશે. આગળ 229માં પાના ઉપર કહે છે, પોતાના સ્વભાવના ભાન વિના અનાદિ અજ્ઞાનવશ જીવ રાગનો કરતા છે અને જ્યારે તે સ્વભાવનું ભાન કરી સમ્યક દ્રષ્ટિ થાય છે ત્યારે તે અકર્તા છે, રાગનો માત્ર જ્ઞાતા જ છે. આ સ્યાદવાદ છે. અજ્ઞાન અવસ્થામાં એ વિકારી પરિણામનો કરતા છે, શુભાશુભ ભાવનો કરતા છે અને જ્યારે પોતાના સ્વભાવનું ભાન કરીને અજ્ઞાનને છોડીને પોતે જ્ઞાની થાય છે, પોતાના સ્વભાવનું ભાન કરીને સમ્યક દ્રષ્ટિ થાય છે ત્યારે એ શુભાશુભ ભાવનો કરતા થતો નથી, એ રાગાદીનો કરતા થતો નથી, પરંતુ એનો જ્ઞાતા દ્રષ્ટા જ થાય છે. આમ બે અપેક્ષાથી, બે જુદી જુદી અપેક્ષાથી જીવને કરતાપણું અને અકર્તાપણું અહીંયા કહેવામાં આવ્યું છે. આ સ્યાદવાદ. આપણે પહેલા કહ્યું હતું ને કે હું કોઈનો ભત્રીજો પણ છું અને હું કોઈનો કાકા પણ છું, એટલે એ વાત તો આપણને સમજાઈ જતી હતી. પણ એમને એમ જો કહેવામાં આવે કે હું કાકા છું, હું ભત્રીજો છું, તો એ વાત ખોટી પડતી હતી. હું કાકા છું એટલે એકાંતે હું કાકા છું, બધાનો કાકા છું, ના, તો ખોટું પડે. એકાંતે હું ભત્રીજો છું તો પણ ખોટું પડે. પણ હું કાકા પણ છું અને ભત્રીજો પણ છું, એ બંને વાત સાચી પડે એની સાથે અપેક્ષા જોડવામાં આવે તો. એ રીતે જીવ કરતા પણ છે અને અકર્તા પણ છે, એ બંને વાત સ્યાદવાદ દ્વારા સાચી ઠરે છે. અને એમાં કઈ અપેક્ષા છે એ સમજાવવામાં આવ્યું. અજ્ઞાન અવસ્થા છે ત્યારે જીવ વિકારી ભાવનો કરતા છે અને સમ્યક દ્રષ્ટિ થયો છે ત્યારે જીવ વિકારી ભાવનો કરતા નથી, અકર્તા છે, એનો જ્ઞાતા દ્રષ્ટા છે. આવો સ્યાદવાદ છે. આવું એકાંત અનેકાંતનું સ્વરૂપ છે. આવું અનેકાંત સ્વરૂપ છે. ગુરુદેવ કરુણા કરી અને હવે કહે છે કે ભાઈ, આ ક્ષણિક દેહનો ભરોસો નથી. રાત્રે સૂતો છે તે સવારે ઉઠશે કે નહીં એની કોને ખબર છે. આ પોતાના વિશે વિચારવાની વાત કરી છે કે ભાઈ, તું તારી જાતને માટે વિચાર કર કે તું આજે રાત્રે સૂઈ જાય છે તો કાલે સવારે ઉઠીશ કે નહીં એની તને ખબર છે. ક્યારે આયુષ્ય પૂરું થઈ જશે એ કોણ જાણે છે. માટે હમણાં જ તત્વનો નિર્ણય કરી લે, હમણાં જ તત્વનો નિર્ણય કરી લે અને એમ પુરુષાર્થ ઉપાડ. ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જડ શરીરની, વાણીની ઇત્યાદિ જડની ક્રિયાઓનો તો અજ્ઞાની પણ કરતા નથી. જો એક સરસ વાત અહીંયા મૂકી છે, અજ્ઞાન અવસ્થામાં આ શરીરનો કરતા એ પોતાને માને, પણ ખરેખર તો એ અજ્ઞાની છે. એ પણ શરીર, એ વાણી, એ બધા જુદા છે, દ્રવ્ય જ આખું જુદું છે, એનો તો એ કરતા છે જ નહીં. એ તો ત્રણ કાળમાં ક્યારે કોઈ પણ રીતે જળ શરીરની, વાણીની અને પરદ્રવ્યો, પર પદાર્થો એની ક્રિયાનો કરતા છે જ નહીં. એ અજ્ઞાન અવસ્થા હોય કે જ્ઞાન અવસ્થા હોય, કોઈ પણ અવસ્થા હોય, પણ એ ક્યારેય એનો કરતા છે જ નહીં. એ દ્રવ્ય જ જુદું છે. શું કહ્યું? કે આ પૂજા કરતી વખતે હાથ પ્રસારીને ફૂલ ચઢાવે અને સ્વાહા બોલે, એ બધી જળની ક્રિયાઓ છે, શરીરની ક્રિયા, અને તેનો અજ્ઞાન ભાવે પણ જીવ કરતા નથી. એ ક્રિયા શરીરની, એનો કરતા જીવ. ફક્ત પર તરફ લક્ષ જતા જે રાગ થાય છે, એ વખતે જે શુદ્ધ ભાવ થયો ભગવાનની પૂજાનો, એ ભાવનો અજ્ઞાન અવસ્થામાં એ કરતા છે, અને જ્ઞાન અવસ્થામાં એ ભાવનો એ જ્ઞાતા દ્રષ્ટા છે. કેમ કે જ્ઞાન અવસ્થામાં તો પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે, પરના લક્ષ્ય તથા શુદ્ધ ભાવનો એ જ્ઞાતા દ્રષ્ટા જ છે. પણ અજ્ઞાની છે, એ એવી ક્રિયા કરે છે, તો એવી ક્રિયાનો એ રાગ છે એનો એ કરતા થાય છે, પરંતુ જે પેલી ક્રિયા થઈ શરીરની એનો તો એ કરતા થતો નથી. ફક્ત પર તરફ લક્ષ જતા જે રાગ થાય છે, એ રાગ ઉપર જેની દ્રષ્ટિ છે, રાગ ઉપર કોની દ્રષ્ટિ હોય? અજ્ઞાની. એટલે રાગ ઉપર જેની દ્રષ્ટિ છે એવો અજ્ઞાની જીવ તે રાગનો કરતા છે, જો શરીરની ક્રિયાનો કરતા નહીં, રાગનો કરતા છે. અને જેની દ્રષ્ટિ રાગથી ખસીને અંદર ચિત્ત સ્વભાવ ઉપર ગયેલી છે, પોતાના જ્ઞાન સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ ગયેલી છે, તે તો પોતેને જ્ઞાન સ્વભાવી સમજે છે. પોતાનું સ્વરૂપ જ્ઞાન સ્વભાવી છે એવો પોતે પૂર્ણ ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 છે એમ જ શ્રદ્ધાન છે. એવા જ્ઞાની જીવને આ રાગનું કરતાપણું નથી, એ રાગનો અકર્તા છે, એ રાગનો જ્ઞાતા દ્રષ્ટા છે. આવી વાત છે. હવે આગળ ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશ લઈએ. અહીંયા કહે છે કે કોઈ એકાંતવાદીઓ સર્વથા એકાંતથી કર્મનો કરતા કર્મને જ કહે છે અને આત્માને અકર્તા જ કહે છે, તેઓ આત્માના ઘાતક છે. તેમના પર જીનવાણીનો કોપ છે, કારણ કે ત્યાદવાદથી વસ્તુસ્થિતિને નિર્બાધ રીતે સિદ્ધ કરનારી જીનવાણી તો આત્માને કથનચિત કરતા કહે છે. પંડિતજીએ આ વાત કરી છે, ગુરુદેવ એનો વિસ્તાર કરે છે. જુઓ, અન્ય મતવાળા જગત કરતા ઈશ્વરને માને છે. જગતનો કરનારો, કરતા, જગતને બનાવનારો કોઈ ઈશ્વર છે એમ અન્ય મતમાં માને છે. બધા જ મતવાળા માને છે, જૈન સિવાય બધા જ મત એમ જ છે. જ્યારે કોઈ જૈન મતવાળા, જૈન ભાષીઓ, જે જૈન નથી, સાચા અર્થમાં જૈન નથી, પણ જૈન આભાસી એટલે જૈનાભાસીઓ છે, એ રાગનો કરતા જળ કર્મ છે એમ માને છે, તેઓ બંને એક જાતની માન્યતાવાળા મિથ્યા દ્રષ્ટિ છે. પેલા ઈશ્વરને કરતા માને અને આ કર્મને કરતા માને, એટલે બંને મિથ્યા દ્રષ્ટિ છે. તેઓ આત્માના ઘાતક છે. એટલે શું? કે વિપરીત માન્યતા વડે તેઓ નિરંતર નિજ આત્મદ્રવ્યની હિંસા જ કરે છે, તેથી આત્મઘાતી છે. વિપરીત માન્યતા વડે જે માન્યતા ખોટી છે, ઊંધી છે, એ વડે પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરી રહ્યા છે, એટલે આત્મદ્રવ્યની હિંસા કરે છે. ઉપાળુદેવે પણ કહ્યું છે ને, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાણ હોવ રાચી રહો. એવા ભાવ કરે છે એટલે સ્વભાવ ભાવનો ઘાત થાય છે. આ વિપરીત માન્યતા કરે છે એમાં જે ભાવ છે, એ ભાવ દ્વારા પોતાના સ્વભાવ ભાવની હિંસા થાય છે એમ એ આત્મઘાતી છે. તેમના પર જીનવાણીનો કોપ છે. જીનવાણી આત્માને કથનચિત કરતા કહે છે અને આ આત્માને સર્વથા અકર્તા જ માને છે. આ એટલે આ અન્ય મતવાળા ની જેમ જે જૈનાભાસી છે, જે એકાંતે કર્મને કરતા માને છે એની વાત કરી છે. એવો આ અજ્ઞાની આત્માને સર્વથા અકર્તા જ માને છે. આત્મા સર્વથા અકર્તા નથી, સર્વથા અકર્તા આત્મા નથી, કોઈ અપેક્ષાએ આત્મા કરતા પણ છે એવું જીનવાણીમાં આવ્યું છે એની એને ખબર નથી. એટલે આ અજ્ઞાની જીવ આત્માને સર્વથા અકર્તા જ માને છે. એટલે એ જીનવાણીથી વિરુદ્ધ વાત કરે છે, જીનવાણીની વિરાધના કરે છે. અને આ પ્રમાણે તેમના પર જીનવાણીનો કોપ છે, અર્થાંત તેઓ જીનવાણીના વિરાધક છે. અજ્ઞાની જીવ પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને જાણતો નથી, તેની દ્રષ્ટિ રાગ અને પર્યાય ઉપર પડી છે, તેથી તે રાગનો કરતા થાય છે. આમ અનાદિથી આત્મા પોતાના વિકારી ભાવોનો પરની અપેક્ષા વિના સ્વતંત્ર કરતા છે એવો એનો પર્યાય ધર્મ છે. આત્મા અનાદિથી પોતાના વિકારી ભાવોનો પરની અપેક્ષા વિના સ્વતંત્ર કરતા છે. અનાદિથી ક્યાં સુધી? કે જ્યાં સુધી અજ્ઞાનમાં છે ત્યાં સુધી. જ્યાં સુધી સમ્યક દર્શન પ્રગટ નથી કર્યું ત્યાં સુધી. અનંત કાળ વીતી ગયો અને હજી સમ્યક દર્શન નથી થયું, એટલે જ્યારથી છે ત્યારથી, એટલે અનાદિથી જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી આત્મા પોતાના વિકારી ભાવોનો સ્વતંત્ર રીતે કરતા છે, એમાં એને પરની અપેક્ષા પણ નથી, એવો પર્યાય ધર્મ છે. એમાં દ્રવ્યની વાત નથી પ્રભુ, એમાં પર્યાયની વાત છે. કેમ કે એનું કર્તાપણું પર્યાયમાં છે, એ કર્તાપણું ક્ષણિક છે. દરેકે દરેક પર્યાય વખતે એ દરેક પર્યાયનો એ કર્તા થાય છે, એટલે એવો પર્યાય ધર્મ છે. પરંતુ આ જૈનાભાષી માને છે કે વિકાર કર્મને લઈને થાય છે. આવો એ વિકારી ભાવનો કરતા છે, છતાં પણ આ અજ્ઞાની જીવ એમ માને છે કે વિકાર કર્મને લઈને થાય છે, આત્મા એનો કરતા નથી. એની આ માન્યતા જૂઠી છે, કેમ કે પરદ્રવ્યને અને આત્મદ્રવ્યને કાંઈ પણ સંબંધ નથી. પરદ્રવ્ય એટલે આ જળ કર્મ અને આત્મા, એને કાંઈ પણ સંબંધ નથી. એટલે એ જળ કર્મ આત્માના ભાવનું કરતા હોય નહીં. આમ તો ઘણો વિસ્તાર થઈ ચૂક્યો છે, પ્રશ્ન 200માં પણ એ બધી વાત આવી છે. હવે આ પાના ઉપર, 230 પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જો તો ખરો, અહીંયા આ શું કહે છે, ગુરુદેવ કરુણા કરીને વાત કરે છે કે ભાઈ જરા જો તો ખરો, અહીંયા શું કહે છે કે જળ કર્મથી જ વિકાર થાય છે અને આત્મા એનો સર્વથા કરતા નથી એમ માનનારા આત્મઘાતી મિથ્યા દ્રષ્ટિ છે. જેવો જળ કર્મથી વિકાર થાય છે એમ માને છે એ આત્મઘાતી છે, પોતાના સ્વરૂપનો ઘાત કરનારા છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. વાસ્તવમાં ભાઈ પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપને ભૂલીને અજ્ઞાની જીવ સ્વતંત્ર રાગનો કરતા છે, તેને કર્મ રાગ કરાવે છે, એ વાત ત્રણ કાળમાં સત્ય નથી. જીવને વિકાર થાય છે તે એને પોતાથી થાય છે, એ 100% જીવનું કર્તાપણું છે, એમાં કર્મનું એક ટકો પણ કર્તાપણું નથી, કર્મનું એક દોકડો પણ કર્તાપણું નથી. પણ અત્યારે તો વાત બધી ઊંધી ચાલે છે. આગળ 231માં પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે સમયસાર કળશ 175માં કહ્યું છે કે આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદીએ નથી, તેને જે વિકાર થાય છે તેમાં નિમિત્ત પરદ્રવ્યનો સંગ જ છે. શું કહ્યું છે? 175 કળશમાં આ વાત આવી ગઈ કે આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદીએ નથી, તેને જે વિકાર થાય છે તેમાં નિમિત્ત પરદ્રવ્યનો સંગ જ છે. આવો વસ્તુ સ્વભાવ પ્રકાશમાન છે, કોઈએ કરેલો નથી. અજ્ઞાનીને નિજ દ્રવ્ય સ્વભાવનું ભાન નથી, તેથી તે બાહ્ય નિમિત્તના એટલે પરદ્રવ્યના સંગે પરિણમે છે અને તેથી તેને વિકાર જ થાય છે. સંકિતીને જેટલો સ્વભાવનો સંગ એટલે સંબંધ છે તેટલી નિર્મળ નિર્વિકાર દશા છે, ધર્મ છે, અને જેટલો પરદ્રવ્યના નિમિત્તના પ્રસંગમાં જાય છે તેટલો તેને ત્યાં રાગ થાય છે. સંકિતિ સ્વનું લક્ષ કરે છે અને સ્વનો સંગ કરે છે ત્યારે એને નિર્મળ પરિણામ થાય છે. એટલે જેટલો સ્વભાવનો સંગ છે, સ્વભાવનો સંબંધ છે, તેટલી નિર્મળ નિર્વિકાર દશા છે, વિકાર રહિત દશા છે, અને એવા નિર્મળ પરિણામ છે એ ધર્મ છે. સંગ કોનો કરો છો એના ઉપરથી ખ્યાલ આવે કે ધર્મ છે કે નથી. વર્તમાનમાં આપણે ધર્મમાં છીએ કે નથી, ધર્મમાં છીએ કે શુભ ભાવમાં કે અશુભ ભાવમાં છીએ, એ જાણવા માટે આ સહેલો રસ્તો બતાવ્યો કે તમને અત્યારે કોનો સંગ છે. તમને સ્વરૂપનો સંગ છે, સ્વભાવનો સંગ છે, સ્વભાવના સંબંધમાં છો તો તમારા પરિણામ નિર્મળ છે, એ નિર્વિકાર દશા છે અને એ ધર્મ છે. પણ પરદ્રવ્ય, પછી પરદ્રવ્યમાં ગમે તે હોય, સામે સિદ્ધ ભગવાનની પ્રતિમા હોય કે સાક્ષાત તીર્થંકર ભગવાન બિરાજતા હોય, તો પણ એ પરદ્રવ્ય છે, તો એમનો સંગ છે તો શુભ ભાવ છે. એટલે પરદ્રવ્યના સંગમાં એ તીર્થંકર ભગવાન કંઈ તમને શુભ ભાવ કરાવે છે કે પ્રતિમા શુભ ભાવ કરાવે છે એમ નથી, પણ એ તો નિમિત્ત છે. તમને શુભ ભાવ આવે છે ત્યારે એ નિમિત્ત છે, અને સંગ કરનાર તમે પોતે છો. સંગ કોનો કરવો એ માટે તમે સ્વતંત્ર છો. એ વખતે તમારે સ્વનો સંગ કરવો હોય, સ્વરૂપનો સંગ કરવો હોય તો પણ કરી શકો છો, અને પરનો સંગ કરવો હોય તો પણ કરી શકો છો. સંગ કરવા માટે સ્વતંત્ર છો, એટલે તમને ખબર પણ પડે છે કે તમે કોના સંગે છો. સ્વરૂપના સંગે છો તો નિર્મળ પરિણામ છે, અને પરદ્રવ્યના સંગે છે તો પછી ત્યાં રાગ છે. એમાં તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, શાસ્ત્ર આ બધાનો સંગ છે તો શુભ ભાવ છે, એટલે ત્યાં એને રાગ કર્યો છે. પણ જ્ઞાની છે, એની દ્રષ્ટિ સમ્યક છે, એટલે એ શુભ ભાવને જાણે છે કે આ શુભ ભાવ છે, અને એનો એ કરતા થતો નથી, એનો એ જ્ઞાતા છે. જ્યારે અજ્ઞાની છે એ એનો કરતા છે. અજ્ઞાની શુભાશુભ ભાવનો વિકારનો કરતા થાય છે, અને જ્ઞાની એનો જ્ઞાતા દ્રષ્ટા રહે છે. આ યાદ વાત છે. આગળ કહે છે, પંચાસ્તિકાયની 62મી ગાથામાં આ વાત સ્પષ્ટ છે. ઘણી વાર આ વાત કરી છે ગુરુદેવ, પંચાસ્તિકાયની 62મી ગાથાની વાત તો ઘણી વાર કરી છે. એમાં આ વાત સ્પષ્ટ છે કે જીવને જે વિકાર થાય છે તે પોતાના ષટકારકના પરિણમનથી સ્વતંત્રપણે થાય છે. તેમાં પરકારકોની કોઈ અપેક્ષા નથી. શુભાશુભ ભાવ થવો, જે વિકારી પરિણામ થવા, એમાં પરની અપેક્ષા નથી. એ પર્યાય સ્વતંત્ર રીતે થાય છે, એમાં પરકારકોની કોઈ અપેક્ષા નથી. એટલે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એની પણ અપેક્ષા નથી, અને જે કર્મના ઉદય છે એની પણ અપેક્ષા નથી, કોઈની અપેક્ષા નથી. વિકારી પરિણામ થયા જીવના, એમાં કર્મના ઉદયની પણ અપેક્ષા નથી, અને પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની પણ અપેક્ષા નથી, બેમાંથી કોઈની પણ અપેક્ષા નથી. આ પરિણામો સ્વતંત્ર રીતે થાય છે, આવું વસ્તુનું સ્વરૂપ છે. એટલે કહે છે કે તેમાં પર કારકોની કોઈ અપેક્ષા નથી. જીવને વિકાર થાય એમાં નિશ્ચયથી પરની અપેક્ષા બિલકુલ નથી. ગુરુદેવ કરુણા કરીને સમજાવે છે કે ભાઈ આ કોઈ પક્ષની વાત નથી, તો કોઈ સંપ્રદાયની કે એની વાત નથી, આ તો સિદ્ધાંતની વાત છે. આ તો આગમથી, ન્યાયથી, યુક્તિથી વસ્તુસ્થિતિ નિર્બાધ સિદ્ધ થાય છે. છતાં આત્મા સર્વથા અકર્તા જ છે એમ કહેનારા એકાંતવાદી એ મિથ્યાત્વગ્રસ્ત પુરુષોના મિથ્યાત્વને દૂર કરવા માટે આચાર્ય ભગવાન કરુણા કરી અને હવે પછીની ગાથામાં આ વસ્તુસ્થિતિને ખૂબ સ્પષ્ટ કરવાના છે. કે હવે ગાથા 232 થી 44 સુધી 13 ગાથાની અંદર કુમકુંદાચાર્ય ભગવાન આ મિથ્યા માન્યતાને કેવી રીતે દૂર કરે છે એનો સ્વાધ્યાય હવે આપણે નવા વર્ષમાં કરીશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખનામ બોલીએ.
સુખનામ અનંત સુખનામ.